सत्संग ये तो नित्य छे, सत्संग ये नित्य स्वरूप छे, पण नव वर्ष व्यवहार में छे ये अनित्य छे। वर्ष आवे छे अने जाय छे, नित्य रही अने अनित्य थाय छे। आज नवा वर्ष में सत्संग नो आरंभ करिए। जूनु वर्ष विदाय थयो, नवा वर्ष नो स्वीकार कर्यो, पछी एने भूली जईए छे। विदाय थया पछी एम जीवन नी अंदर पण दिवा करिए, जीवन ना जे अंधारा छे दूर थाय। सत्संग एज साचो दीवो छे कि अपना जीवन नी अंदर सत्संग नी शाश्वत दिवाली बनावे छे। अंधारू अजवाड़ू एक दिवस जोईए छे एम नहीं, अजवाड़ू हमेश ने माटे जोईए छे। अने एटले तो एक भक्त कवि ए कह्युं, दीवा करो वे दीवा करो, दिल मां दीवा करो। दिवाळी करवी छे, दिवस ने वाळी लेवो छे, उजाळी लेवो छे, तो ए दिवाळी करिए ज्ञानना दीवा प्रगटावीने। जीवन मां समझणना दीवा प्रगटेला हशे तो एना अजवाळे कंईक साचुं ने सारुं जीवन जीवाशे। जेम जूनू वर्ष भूली गया, कैलेंडर पर पूरु थई गयु, एम अपना जीवन नी अंदर जे कई जूना अपना अपना मन नी अंदर अपना स्वभाव छे एमा परिवर्तन आवे, अने नवी परिवर्तन आवे एटले नवू परिवर्तन आवे। जूनू पूरु थई गयु एने विदाय आपी दीधी, एम अपना जीवन नी अंदर जे पण खोटू होय एने विदाय करी नवा वर्षे नवा संकल्प साथे स्वभावना परिवर्तन साथे जीवता शीखी, कि जेथी आपणू जीवन सुखमय शांतिमय बने, सुमेळ वाळू बने अने सदाए भगवान नी स्मृति रहे। भगवत स्मृति अने सत्संग ईज जीवन माथी क्लेश अशांति ने दूर करशे। साची समझण सत्संग वगर जीवन में क्यारे प्राप्त थई शकती नथी। मानस समझे छे, व्यवहार नु समझे छे, पण व्यवहार नी अंदर पण समझवामां भूलो करता होय छे। इस व्यवहार नी अणसमज नी अने भूलो नी परंपरा માણસ ના જીવન ને વીખી નાખે છે, અને એને એને કારણે ભયંકર અસંતોષ અશાંતિ ક્લેશ દુઃખ। જો જીવન ને સંભાળવું છે તો ભૂતકાળ ને ભૂલવો જ પડશે। જેમ ગયું વર્ષ દિવાળી ગઈ, વર્ષ પતી ગયું, નવા વર્ષ ને કેટલા ભાવથી આવકાર્યો, લોકોમાં કેટલો ઉમંગ કેટલો ઉત્સાહ, ઝાકમ જોર જાણે, ગરીબી તો છે જ નહીં દેખાય નહીં, એટલો નર્યો ઉત્સાહ 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 આખા દિવસ ભરનો। કેમ કે નવું વર્ષ વધાવવું છે, નવા વર્ષને ખૂબ સરસ રીતે આવકારવું છે અને એવી રીતે જીવવું છે। તો ભલા જો નવા વર્ષને આ રીતે જીવતા હોઈએ તો આપણા જીવનને પણ નવું કેમ ન બનાવવું, એવા કર્કશ વિચારોને ભૂલો। ગમે તેવું હોય તો પરિવારને અને સમાજને સમજો, સમય તો આવશે ને જશે, પરિવાર તો એનો એ જ રહેવાનો છે। એની અંદર એ પરિવારના સભ્યો જે સ્વજનો છે એ બધાની વચ્ચે જ રહેવાનું છે. પછી ક્લેશ ને ક્યાં સુધી ઘરમાં સંઘર્ષો. જેમ વર્ષને વિદાય કર્યું એમ એવા કૌટુંબિક સામાજિક વ્યક્તિગત એવા ક્લેશને વિદાય આપી દો. નવું વર્ષ શરૂ થયું છે, ચાલો સારા વિચારોથી કઈક સાચી દિશામાં આપણે ગતિ કરતા શીખીએ, જેથી આપણું જીવન એમાં પરિવર્તન આવે, આપણે કઈક સમજણ પૂર્વક નું સાચું જીવી શકીએ. ક્લેશ ક્યારેય પણ જીવનને શાંતિથી જીવવા નહીં દે, યાદ રાખજો. આવ્યા છે, ભગવાને જન્મ આપ્યો છે મનુષ્યનો ક્લેશ ને દુઃખથી માત્ર પીડિત થઈને નહીં જીવવું છે. ભગવાને જીવન આપ્યું છે, જે કઈ છે એ ગત વર્ષની માફક ભૂલી જઈ અને નવા વર્ષની માફક સારા વિચારોની સાથે, સાચા સંબંધોની, સારા સંબંધોની સાથે પરિવાર બધા જીવીએ. આ છે દિવાળી. કોઈ પણ કુટુંબ હોય, કોઈ પણ આપણો સ્વભાવ હોય, કુટુંબનો સ્વભાવ હોય, એ બધાથી સમજણપૂર્વક બહાર નીકળીએ. જેમ કીચડવાળો રસ્તો હોય, કાદવવાળો રસ્તો હોય, તો એમાં આપણે સાચવીને એક તરફ કેવા ચાલીએ છીએ. વ્યવહાર તો કીચડ છે જ, જો ના સાચવ્યું તો પગ એમની અંદર રગદોળા આવનાર, કપડાય ગંદા થવાના, દુખી થવાના. પણ જો સહેજ સમજણ પૂર્વક થોડોક રસ્તો એ કરીને ચાલીશું તો કીચડ આપણને નડશે નહીં. સમજીને જીવવા જેવું છે. ભગવાને જીવન આપ્યું છે અશાંતિ માટે નહીં, ક્લેશ માટે નહીં. ભલે સમૂહમાં સાથે જીવો કે એકલા જીવો, પણ આનંદથી જીવો. સંત જીવન એકાકી જીવન તો પણ ખૂબ શાંતિથી, આનંદપૂર્વક ભજનથી. ક્યાંક પરિવારની વચ્ચે છો તો ત્યાં પણ ખૂબ જ સંપથી, સુમેળથી, સુખેથી, શાંતિથી જીવો. આ છે ઈશ્વરે આપેલો મનુષ્ય જીવનનો માર્ગ. જો જીવન જીવતા શીખીશું તો જ શાંતિથી સાચું જીવન જીવતા આવડશે. નહીતર સમજી લેવાનું, નહીતર સમજી લેવાનું કે આપણું જીવન આપણને જીવતા આવડતું નથી. આપણું પોતાનું જીવન છે, છતાંય આપણને જીવતા આવડતું નથી, હકીકત છે. તો એ સાચી રીતે જીવવા માટે એકમાત્ર સત્સંગ એવું સાધન છે કે જીવનની સાચી દિશા, સાચો માર્ગ, સાચી ગતિ સત્સંગ જ આપી શકશે. અને એ સત્સંગ છે આપણા જીવનનું પાથે. જેમ આજે કહીએ તો લંચ બોક્સમાં જે કઈ મૂક લીધું હોય, જયારે ભૂખ લાગે ત્યારે એમાંથી ખાઈ લઈએ છીએ, એમ સત્સંગ એ પણ લંચ બોક્સ છે, ભાથું છે. એટલે જયારે પણ જરૂર પડે જીવનની અંદર, કોઈ પણ પરિસ્થિતિ આવીને ઉભી થાય, ત્યારે સત્સંગનું ભાથું ખોલીશું, એમાંથી કઈક થોડુંક ભાવતું જ મળી જશે અને એને મેળવી લઈશું, માણી લઈશું, તો બસ જીવન સુખમય, આનંદમય. નવા વર્ષને પણ આપણે વધાવીએ, સુખમય જીવન બનાવીને, આનંદમય જીવન જીવીને, અને કંઈક સાચી શાંતિ, સાચી સમજણ પૂર્વક જીવન જીવવું છે. બાકી સમજણ વગરના જીવન કેવા છે જોવો જોઈએ, કેટલા રોળાય છે, એની અંદર કેટલો ક્લેશ છે, કેટલી પીડા છે. તો આવો નવા વર્ષનો નવો સંકલ્પ કરીએ. જીવનને સમજીએ, ભગવાને આપેલા જીવનને સુખપૂર્વક સમજણપૂર્વક શાંતિથી જીવતા શીખીએ. આપણે માણસ છીએ, ભગવાને આપણને મનુષ્યનો જન્મ આપ્યો છે. પશુઓની માફક જીવા, પશુઓ સારું જીવતા હોય છે માણસ કરતા સમજણપૂર્વક, પણ મનુષ્યને ભગવાને થોડીક સાચી વધારે સમજણ આપી છે ને, એટલે જ દુખી થાય છે અને ક્લેશથી જીવતો હોય છે. જીવન સારી રીતે જીવતા માણસને જ નથી આવડતું, બાકી પશુ પક્ષી બધા જીવો પોતપોતાની રીતે જીવતા હોય છે, પણ માણસને માણસ તરીકે જીવતા આવડતું નથી. પશુને પશુ તરીકે જીવતા આવડે છે, નથી કેતા કાગડા જેવું, પણ કાગડાને કાગડા જેવું જીવતા આવડે છે એટલે કા, પણ માણસને નથી જીવતા આવડતું એટલે કાગડા જેવું કહે છે. વાદરો કે ગધેડો કે કેમ, કેને માણસ જેવું જીવતા આવડતું નથી એટલે એને ઉપમા આપવામાં આવે છે. તો આવો નવું વર્ષ આપણા સૌને માટે મંગલકારી હોય, સુમેળવારું હોય, અને આવા સત્સંગની ના ઓથે, સત્સંગના આશયે આપણે સારું અને નવું જીવન જીવતા શીખીએ. તેજભાઈ આપણને સૌને કહે છે કે એવા સંતોને મળજો કે જે જીવનની સાચી દિશા બતાવે, જીવનને સારી ગતિ અપાવી શકે, દુર્ગતિ હોઈ શકે, સારી ગતિ અપાવે એવા કોઈ મહાપુરુષોની સોબત હશે તો આપણને જરૂર સાચે રસ્તે સાચે ઘેર પહોંચાડશે. મળજો કોઈ સંતને, મળજો રાઘવ મુનિને મળજો, એમાં જરાય આળસ કરશો નહીં, મળજો ચોક્કસ. એક વિભૂતિ છે, દર્શનીય છે, સત્સંગ કરવા જેવો છે. એટલા માટે તેજભાઈ આપણને બધાને કહે છે કે રાઘવ મુનિને મળજો. જો રાઘવ મુનિ મહારાજ જેવી આ વિભૂતિ, જે મહારાજનું સ્વરૂપ, જે મહારાજના શિષ્ય, અને એ પણ સૌને આ પ્રમાણે બોધ આપતા હોય, જીવન કેમ જીવવું, તો કે સાધુ શિખામણ દે છે રે, સાધુ છે એની સાધુતા વડે એને કશું જોઈતું નથી, એને તો આપવું છે. સાધુ તરીકે સૌને કઈક આપવા માંગે છે કે લો આ જીવન લેતા જાઓ, તમારી પાસે રાખજો અને તમારું જીવન બનાવજો. સાધુ શિખામણ દે છે. હવે શિખામણ કેવી છે? શિખામણ એટલે જીવનની અંદર જે જરૂરિયાત છે એનું સાચું માર્ગદર્શન મળે એનું નામ શિખામણ. આપણા હિતની વાત થતી હોય, આપણું કલ્યાણ થવાનું હોય અને એવી વાત કરતા હોય એનું નામ શિખામણ. એને આપણા ઉપનિષદોમાં શ્રેય શબ્દ શ્રેય તરીકે ઓળખાયું છે. આપણું કલ્યાણ એનું નામ શિખામણ. કોઈ દુશ્મન તો આપણને શિખામણ આપવા નહીં આવે ને, પણ આપણો કટે આપણો સ્વભાવ ખરાબ એવો છે કે જે શિખામણ આપે એને જ પેલો દુશ્મન માની લેતા આવીએ છીએ. દુશ્મન કોઈ દિવસ શિખામણ આપવા આવવાનું નથી, પણ શિખામણ આપનારને આપણે દુશ્મન માની લેતા આવીએ. અરે જોજો બાળકોમાં જોજો, મા બાપ કેટલું ગમે એટલું કહેતા હોય પણ છોકરા એમના તોફાનમાં માતા પિતાની શિખામણને ઘણીવાર અકળામણ તરીકે કાઢી નાખે, અને કદાચ આજના છોકરા એમ બોલી શકે, બોલી જાય તમે મા બાપ છો કોણ છો. સાંભળ્યું છે ઘણા એમ. તો શિખામણ છે એ સન્માર્ગ છે. કદાચ પોતાની અક્કલ બુદ્ધિનો ઉપયોગ કરીને સામાની સાચી વાતને સ્વીકારવાની તૈયારી ના હોય, પોતાની સાચી સમજ ન હોય, એને કારણે સામાની સારી અને સાચી વાતને સ્વીકારવા મારી તૈયારી નથી. આ વસ્તુને સંતો પોતાના શ્રીમુખથી કહે છે, સમજ્યું ન જાય તે મનનો વાંક. કોનો વાંક? મનનો. મન હઠે ચડેલું હોય, કશું સાંભળવા કશું માનવા તૈયાર જ ન હોય, હા પછીથી પીડાય, પછી દુઃખી થાય, પણ એક વાર તો એના જીવનની મનથી એક પોતાનું આંદોલન આપશે જ. પણ સાધુ સાધુ તરીકે દીખામણ આપ્યા કરે, સાચી વાત આપ્યા કરે, પણ એને માનવી ન માનવી એની વાત છે. પેલા સંતની વાત છે ને, સ્નાન કરતા હતા અને એક વીંછી એને પાંચ છ વાર બહાર કાઢ્યો તો પણ પાંચ છ વાર એના હાથને કરડ્યો છે. સાધુ હતું, એને બચાવવું હતું, આ જીવ બચી જાય. અને પેલો હતો આજકાલના છોકરા સંતાન જેવો, કે લોત્યુ લીધા વગર, બચકું ભર્યા વગર રહે નહીં છોકરા. આજના યુવાની આજના ટીનેજર્સ જોઈ લેજો. પણ એ ઉણપ પણ માતા પિતાની છે, એનો ઉછેર, એનું ઘડતર મા બાપ ભૂલે છે ને, ત્યારે જ સંતાનો આ પરિણામ આપતા હોય છે. સંતાન બાળક મેળવ્યા પછી કે જન્મ થતા પહેલા ગર્ભમાં હોય ત્યારે પણ એ બાળક માટેની આપણે કેટલી કાળજી લેતા હોઈએ છીએ અને એના તરફ કેટલા બે દરકાર હોઈએ છીએ, અને બે દરકારીને કારણે એ સંતાનો કેવા હોય છે એ જોજો. આપણે જોઈએ છીએ ઘણા સંતાનો જોજો હાથમાં જ પકડેલા હોય, પણ એવા ઉપદ્રવી હોય. કેમ? માતા પિતાએ ગર્ભ વખતે કાળજી નથી લીધી. એ પણ એક શિખામણ જ છે, પણ શિખામણ માનીને ના મારે અમારે તો નથી અનુકૂળ આવતું, અમારે તો નથી. એ જે સાચો રસ્તો સંતાનોના ઘડતર માટે, સંસ્કાર માટેના, જન્મ પહેલાથી જ લેવો પડે, તો જ એ જન્મેલું બાળક શાંત હશે, ઉપદ્રવી નહીં હોય. મારા તપોવનની અંદર લગભગ 100 જેટલા બાળકોનો જન્મ થઈ ચુક્યો છે, પણ બધા જ બાળકો ઉપદ્રવી નહીં, શાંત રમ્યા કરે, કોઈ કકળાટ ના કરે. કેમ? કે જન્મતા પહેલા ગર્ભસ્થ સંતાનની કાળજી લીધેલી છે, એટલા માટે. આવજો, અહીંયા ગાડી છે તપોવન, અને એમાં એ પ્રાથમિક જે કઈ સૂચનાઓ અને જે માર્ગદર્શન જોઈતું તે મળે છે. સંતો તો આ શિખામણ આપવા બેઠા જ છે. સંતો પણ ઈચ્છે કે સંસારીના જીવન પણ સાધુ જીવન, એટલે સાધુ જીવન, સાધુ સાધુ જીવન એનું નામ, પણ સ્વાદુ નહીં. સાધુ જીવન જીવાય અને સ્વાદુ જીવન પણ જીવાય. અને સ્વાદુ જીવન કેવું હોય? અહીંયા કયા કે મહારાજ અહીંયા જમી લેજો, કે ના મહારાજ હોટલમાં જમીશું અમે. હોટલ એ હોટલ છે, અને ભલે અહીંયા રોટી ને દાળ હોય પણ એ પ્રસાદ છે, ફેર એટલો છે. અને એ ખાધાની અંદર પણ જેવું અન્ન એવું મન, જ્યાંનું ખાઈશું ભલે મહારાજને ત્યાં રોટલીને દાળ હશે, હોટલ જેવા સ્વાદ તો નહીં હોય, પણ એ સાત્વિકતા હશે, એમાં સાધુતા હશે, અને પેલામાં સ્વાદુતા હશે. સ્વાદુતાની અંદર પછી એ મન કેવા થાય, પછી શરીરનું લોહી કેવું હોય ઉકળતું, અને અસંસ્કારી, સંસ્કાર ખરા પણ અસંસ્કારી. સાધુની શિખામણ એ જીવન જીવવાની સાચી ભલામણ છે. તમને ભલામણ કરે કે આ પ્રમાણે ધંધો કરજો, આ પ્રમાણે નોકરી મેળવજો, એ ભલામણ પાછી કોઈની ભલામણ લેવી પડે કે મને નોકરી માટે ભલામણ કરજો ને, તો ભલામણ જેટલી કામની છે એટલી શિખામણ પણ કામની છે. શિખામણ આપનાર આપણા માતા પિતા કે આપણા વડીલ એ આપણો દુશ્મન નથી, આપણું હિત ઈચ્છે છે માટે શિખામણ આપે છે. કોઈ રસ્તાનો રાહદારી તમને શિખામણ નહીં આપે. રસ્તામાં કઈ ખોટું ગંદું કામ કરતા હશો તો જનારા જોનારા બધા ઘણા આવતા જતા જોશે, પણ ત્યાં કોઈ આપણો સ્નેહી સ્વજન સંબંધી આવીને જોશે તો તરત ભાઈ ઉભો રે, કેમ સ્વજન છે માટે. બીજા બધા ઘણા આ જોઈને ચાલતા હતા, આ જોઈને ચાલતા હતા, જેનામાં આપણું દિલ, જેના દિલમાં આપણું હિત વસેલું છે એ જ કઈક સાચી વાત કહેવા આવશે. પણ સાચી વાતને સમજવાની આપણામાં સમજદારી નથી. અહીંયા તેજભાઈએ ઈશારો કર્યો કે સાધુ શિખામણ દે છે. સાધુ તમારા જીવનની સાચી વાત કહેવાના છે, સારી વાત જ કહેવાના છે, ખોટી ક્યારેય નહીં કે. અને જો એને આડે રસ્તે ચડાવવો છે તો દુશ્મન આવીને ખોટી ગમે તેવી વાતો કરીને ભરમાવીને તમને આડે રસ્તે ચડાવી દેશે. એ સ્વજન નથી, એ સજ્જન પણ નથી, માત્ર સ્વાર્થ લઈને ફરતો માણસ. પણ સાધુ છે એ સ્વજન છે, સાચી વાત કહેવાનો છે, એને તમારી પાસેથી કશું જ જોઈતું નથી. તેજબાઈને કેવો ભરોસો થઈ ગયો હશે, કેવું પ્રાપ્ત થયું હશે રાઘવ મુનિ પાસેથી કે પોતાના અનુભવની વાત આપણને સૌને મૂકી જોજો જજો. રાઘવ મુનિને મળજો. એ જે કઈ કે એને અંતઃકરણમાં હૃદયમાં સ્થાપજો, અને જે કઈ કે છે તે શુદ્ધ ભાવે, શુદ્ધ ભાવથી. લેનાર પણ શુદ્ધ ભાવ વાળો હોવો જોઈએ, આપનારો તો છે જ. આપનાર સાધુમાં શુદ્ધતા છે, પવિત્રતા છે, સંયમ છે, સદાચાર છે, સાધુતા છે, એટલા માટે તો સારી ને સાચી વાત આપે છે. પણ લેનારો કેવો છે એની ઉપર આધાર છે. નારદજી જંગલમાં એક લૂંટારાની સામે આવ્યા ને, લૂંટારાએ કહ્યું ભોરે એ છે, મને ઓળખતો નથી, સમજતો નથી, કોણ છું તું? પછી તું શું કહે? કહ્યું તને લૂંટવાનો છે, મારવાનો છે, તાકે તું મને મારી નાખજે, મને લૂંટી લેજે, પણ એક કામ કર મારું, તો જે કઈ પાપ કરું છું અને જે કઈ આ કમાઉં છું એ ઘેર લઈ જઈને બધા તારા ભાગીદાર થાય છે તારસ? હા. તો કે લૂંટેલા માલનો ભાગીદાર બધા થાય છે, પણ એનાથી લાગેલું પાપના ભાગીદાર એ બધા થશે એટલું પૂછીને આવને, ઘેર જઈને પૂછ્યું. લૂંટના માલના ભાગીદાર થયા, પણ તારા પાપના ભાગીદાર અમે નહીં. પાછો આવ્યો સાધુ શિખામણ દે છે શુદ્ધ ભાવે. પણ જો લેનારો લીધા પછી પણ જો શુદ્ધ ભાવ મેળવી લે તો એ લૂંટારામાંથી, જંગલીમાંથી એ ઋષિ બને, એ વાલિયામાંથી વાલ્મીકી બને. શુદ્ધ ભાવ આપનાર અને લેનાર બંનેનો ભાવ શુદ્ધ હોવો જોઈએ, અને શુદ્ધ ના હોય તો પણ સત્સંગના સથવારે એ શુદ્ધ થાય જ. જો લૂંટારામાંથી ઋષિ બનતો હોય, વાલિયામાંથી વાલ્મીકી બનતો હોય, એક સંતનો સત્સંગ માત્ર કેટલું કામ કરી જાય. તો તેજભાઈ પણ શાસ્ત્રોના એ અનુભવે રાઘવજી મહારાજ પાસેથી જે કઈ મેળવ્યું એ બધું જ એધાણી અનુભવની, એમણે પોતાના અનુભવની એધાણી કરી લીધી અને આપણને બધાને માટે મુકતા ગયા છે. તેજબાઈ માનીને લે છે. એટલે આ સત્સંગ તો નવા વર્ષમાં આપણા જીવનને નવું બનાવવા માટે છે. આ સત્સંગ આપણને સૌને જૂના વર્ષને વિદાય આપીને નવાનો સ્વીકાર કરીએ છે એમ આપણા જીવનની, આપણા મનની, આપણા સ્વભાવની જે કઈ દુર્વૃત્તિઓ છે એને વિદાય આપી દઈને જીવનને પણ નવા વર્ષમાં એવી રીતે પ્રવેશાવીએ કે આપણને જીવવાનો આનંદ મળે, આપણે આપણા જીવનને કંઈક નવા તરીકે સુધારી લઈએ, નવા તરીકે આપણા જીવનની અંદર નવો આનંદ આપે. બસ આ જ છે શુદ્ધ ભાવ. અને શુદ્ધ ભાવથી જ જેના શરણમાં જઈશું એ મહાપુરુષો આપણને હંમેશા દર્શન આપશે તો પણ આપણું મન ઠરશે. હજારો લાખો માણસો દર્શન કરવા આવે નવા વર્ષને દિવસે, ચાલો દર્શન કરીશું. મહાપુરુષોની સમાધિના દર્શનમાંથી આપણને નવી પ્રેરણા મળશે, નવું જીવન મળશે. ચાલો નવું વર્ષ પણ જય મહારાજના દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી પાવન થઈને નવું વર્ષ શરૂ કરી, સવારના પહેલા ઉઠી નહીં તો સૌથી પહેલા જય મહારાજના દર્શન. કેમ વર્ષ નવું શરૂ થાય છે, જય મહારાજના દર્શનથી શરૂ કરી. આ છે દિવ્ય ચેતનાઓ, દિવ્ય આત્માઓ કે જેના દર્શન માત્રથી જીવનની અંદર ઉત્સાહ, મંગ, આનંદ, પરિવર્તન, નવું જીવન, સાચું જીવન એ મળે તો જ આપણે આપણા જીવનને સારી રીતે જીવી શકીશું. નહીતર ભગવાનને કહેવું પડે, અલ્યા માણસ તરીકે જન્મ આલ્યો તો માણસ તરીકે જીવતા ન આવડ્યું,